तुलसी जी कभी न हो नहीं रसिक कहा हो नहीं चतुर कहा हूं, ठुकमा कहिए तो तुलसी जी पता नहीं नो परिचय आपी रहा छे कि हूं अक्कल वगर नो छू। कभी न हो नहीं चतुर कहा हो, मारा में भी कोई चतुराई नहीं तो हूं कवि क्या थी होवानो। આટલું મોટું લોકમાન્ય આ માનસ ચરિત્ર અને એની ચોપાઈઓને સંગીત શાસ્ત્રીય સંગીતમાં અનેક રીતે ગવાઈ શકાય, ગાઈ શકાય, એના અનેક ભાવો અંદરથી નીકળે, એની સાથે સાથે માનવ જીવનને પરિવર્તન આપતા એવા કેટલાય ભાવો અંદરથી જાગૃત થાય, આટલી સુંદર રચનાઓ છતાંય કવિ નથી હું, બુદ્ધિશાળી પણ નથી, પંડિત પણ હું નથી, પણ મારી અક્કલ પ્રમાણે રામ ગુણ ગાવ, હું ભગવાનના ગુણાનુવાદ ગાઉં છું, હું કવિતા નથી બનાવતો, હું કોઈ વિદ્વાન નથી, ન ચતુર કહાઓ। જેમ એક નાનો સરખો માણસ હોય અને પોતાની સમજ પ્રમાણે ભગવાનને ભજે। લિંગ પુરાણમાં એક બહુ સરસ કથા આવે છે, ઊંડા જંગલની અંદર એક શિવાલય હતો અને તે વખતનો એ રાજા રોજ બ્રાહ્મ મુહૂર્તમાં પૂજા કરવા માટે જાય અને ષોડશોપચાર પૂજા પૂજન કરે ખૂબ પ્રસન્નતાથી। ત્યાર પછી એક ભીલ વનવાસી એ પ્રભુની પૂજા કરવા માટે જાય, એની પાસે કોઈ સાધન તો હોય નહીં, બીજી કોઈ ચીજ વસ્તુ પણ ના હોય, એટલે જે કઈ પાંદડા હોય ફળ ફૂલ હોય એ લઈને ચડાવે, અને કોઈ વાસણ કે પાત્ર હતું નહીં તો ભગવાનને જળ કેવી રીતે ચડાવવું, તો મોઢામાં કોગળો લઈ જાય અને સીધો શિવાલય ઉપર જલધારા કરે। બીજે દિવસે રાજા આવે કે આવી ગંદકી કોણ કરે છે, બે ત્રણ દિવસ જોયું પછી રાજાથી સહન ના થયું, પકડો એને, કોણ છે, મારા ભગવાન ઉપર આટલી બધી ગંદકી કરે છે। તો રાજાએ પોતાના ચોકી પેરોમ કરી અને એને બીજે દિવસે પકડ્યો, જેલમાં પૂરી દીધો, પછી શિવાલયમાં પૂજા કરવા રાજા જાય ખરો પણ એ પૂજા શિવ સ્વીકારે નહીં। આવું બે ચાર દિવસ થયું, રાજાને એમ થયું કેમ આમ થાય છે, તો એને ભગવાને આદેશ આપ્યો કે તે મારા સાચા ભક્તને આ પ્રમાણે સજા કરી છે ને એને તું એની માફી માંગી લે ને એને છોડી મૂક। રાજા એ પ્રમાણે આદેશ પ્રમાણે પેલા ભીલને છોડી મૂક્યો, એની ક્ષમા પણ માંગી લીધી અને શિવ આદેશનો સ્વીકાર કરી લીધો। તો ભગવાનના સાનિધ્યમાં ભગવાન તો કહે છે સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય, મને કોઈ વાલું દવલું છે જ નહીં। હવે અહીંયા જોયું કે રાજા કરતા પેલો વનવાસી ભીલ એના ઉપર ભગવાન કે એની એની શ્રદ્ધા વધારે છે, એની ભક્તિ મોટી છે। કભી ન હો નહીં ચતુર કહાઓ, એ ભીલ ન તો ભણેલો કે બીજું કોઈ એનામાં નથી આવડત, પણ છતાંય મતિ અનુરૂપ રામ ગુણ ગાવો, એના એની પાસે જે કઈ વસ્તુ હોય જે ભાવ હોય એ પ્રમાણે એની શિવ પૂજા એને કરી। તો એમાં માત્ર ભગવદ ભક્તિ એનામાં જે શ્રદ્ધા હતી એ જ શ્રેષ્ઠ હતી, અને એને કારણે ભગવાને રાજા કરતા એ ભીલને પોતાનો સાચો મોટો સેવક ગણ્યો, શ્રેષ્ઠ. એમ ક્યાંય પણ પોતાની ભક્તિનો, પોતાની ઉપાસનાનો પણ અહંકાર ન થવો જોઈએ. તુલસીજી ભગવાન ગુણાનુવાદ ગાતા ગાતા એમાં અહંકાર ન આવવો જોઈએ. જે ભગવદ ભક્તિથી, જે ભગવદ કથાથી કે ભગવાનના નામથી આ બધું અહંકાર, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ હટવા જોઈએ, આ ઉદ્દેશ હોય. પણ એને બદલે ભગવાનના ગુણાનુવાદ ગાતા ગાતા પોતાનો અહંકાર વધી જાય, ભગવાનની કથા નાની બની જાય, અહંકાર મોટો થઈ જાય, અને એક અપરાધ થઈ ગયો. એ મોટી ભૂલ કહેવાય નહીં કે હું મોટો કથાકાર છું, હું બહુ મોટો વક્તા છું, મને બહુ સારું આવડે છે. એ અહંકાર એટલો બધો મોટો થઈ જાય કે ભગવાનની કથા ત્યાં ત્યાં નાની રહી જાય. તુલસીજી અહંકાર તરફ જોવા માંગતા નથી કે મારા ભગવાન મોટા છે, મારા ભગવાનની કથા જ સુંદર છે, હું તો કવિ ન હોઉં, અક્કલ બુઠ્ઠો ન ચતુર કહાવ. આટલે સુધી તુલસીજી નિમ્નતાનું દર્શન કરાવે છે. જો ભગવાનના ગુણાનુવાદની અંદર આટલું બધું સમજવાનું મળતું હોય, સાચો બોધ મળે છે અહીંયા, કોઈ પણ બાબતની અંદર મોટાઈનો એક અહંકાર ફૂટવો જ ના જોઈએ, ઉગવો જ ના જોઈએ. પોતાનામાં ગમે તેવી આવડત હોય એ શોભે અહંકાર વગર. અને સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિને પોતાની પાસે કઈ વિશિષ્ટતા હોય ને તેને અહંકાર આવે, અને અહંકાર દેખાય ક્યારે, બીજાને અડધૂત કરે, અપમાનિત કરે, ત્યારે બીજાને કહેવું પડે જો ને આ બહુ મોટો થઈ ગયો ના હોય તે. એ જે અપમાનિત, કોઈની પણ અપમાનિત અવસ્થા કોઈ સહન નથી કરતું, પણ પોતાની પાસે જે કંઈ હોય વિશેષતા એનો નમ્રતાપૂર્વક વેક તુલસીજીની માફક. તુલસીજીએ કેટલી મોટી કવિતા લખી છે એના માટે તો, કે એનામાં વિનય પત્રિકા કહેવાય. તુલસીજીનો વિનય બહુ બહુ ઊંચી કક્ષાનો છે. ક્યારે પણ કોઈ અહંકાર કે કોઈ પણ એવા પ્રકારની નિમ્ન વૃત્તિ એમના કોઈ પણ કાવ્યની અંદર, કોઈ પણ ઉપદેશ કે કથાની અંદર નહીં મળે, નિમ્નતા. અને એ છે વિનય પત્રિકા. આવડા મોટા સાધુ, આવડા મોટા પ્રસિદ્ધ કવિ, આટલી ઉંમરવાળા વૃદ્ધ છતાંય ન રસિક કહાવો ન કવિત હોઉ, પણ કેવલ રામ ગુણ ગાવો મતિ અનુરૂપ. મારી અક્કલ પ્રમાણે, એમ નથી કહેતો કે બહુ સારા ગાઉ છું, પણ જેનું જેમ નાનું બાળક એને જેવી રીતે બોલતા આવડતું એવી રીતે બોલ્યા કરે, તો થોડી બોલે, અધૂરી બોલે, પણ છતાંય એ આનંદ આવે, એને પોતાને આનંદ આવે કે હું બોલું છું. એમ તુલસીજીને પણ આનંદ માત્ર એટલો જ આવે છે કે હું ભગવાનના ગુણ ગાઉં છું, મને ભગવાનના ગુણ ગાતા આવડે છે. નાનું બાળક હોય તો તળે બોલતું હોય શ્રી રામ જય રામ જય જય રામ. હજી લગભગ એક વર્ષનું એક બાળક છે, આવે છે રોજ રોજ સાંજે રાતે, જુઓ બે હાથમાં ઘૂઘરા લઈ શ્રી રામ જય રામ જય જય રામ બોલતા, ને ત્યાં એટલું નાચે કૂદે છે, અને એની ક્લિપિંગ કર્યું છે. પણ એક હવે એને બીજી સમજશે, પણ બસ એમાં ફક્ત મને આનંદ આવે છે, બાળક નાચે કૂદે બે ઘૂઘરા હાથમાં લઈને. તો આ છે કેવલ રામ ગુણ ગાવો મતિ અનુરૂપ. બાળકને જે રીતે આવડે એ રીતે એ નિમિત્તે બોલ્યા કરે, અને ત્યાંથી પસાર થતા હોય અને શ્રીરામ જયરામ નો અવાજ સાંભળે એટલે એ તરફ જ વળી જાય. તો આ છે મતિ અનુરૂપ. બાળક પોતાની ઈચ્છા, પોતાની જે બી સમજણ હોય એ સમજણ પ્રમાણે એને રામગુણ ની અંદર આનંદ આવે છે, રામ નામ ની અંદર આનંદ આવે છે, ભલે બાકી કશું નહીં સમજતું હોય. તો આવી એક સ્થિતિ કે જેને પ્રાકૃતિક સહજિક કહેવાય, એમાં કોઈ બનાવટ નહીં કે ચાલો આ પ્રમાણે હું નાચ્યું કૂદું ને કયો જોયું સાંભળ્યું આનંદ આવ્યો, એ ઘૂઘરા હાથ માં લઈ લીધા ત્યાં પડેલા ને કૂદવા માંડે. રામ રામ બોલતા ના આવડતું હોય છતાંય એનો લખારો અંદર કર્યા જ કરે, જેમ નાનું બાળક સૂતું 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 આ કર્યા કરે એમ. તુલસીજી પણ પોતાને એથી વિશેષ નથી માનતા. એ તે ઉપર કરી જે અસંકા કહ રઘુપતિ કે ચરિત અપારા.